તારીખ 22/8/1996 શ્રી સમયસર કળષ્ટિકા શ્લોક નંબર 160 અને 161 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 100.
સમયસર કળષ્ટિકા નિર્વિરાજિતા કળશ 160 જ્ઞાનીને અકસ્માત ભય હોતો નથી. પોતાનું શાશ્વત સ્વરૂપ અવ્યાબાદ છે, તેને કોઈ બાધા પહોંચાડી શકે એવી વસ્તુ સ્થિતિ નથી. એવી નિશંકતા હોવાને લીધે, વસ્તુના સ્વરૂપની નિશંકતા હોવાને લીધે જ્ઞાનમાં કોઈ પણ પ્રકારે અકસ્માતે કાંઈ થશે તો મારું શું થશે, મને શું થશે એવો ભય જ્ઞાનીને હોતો નથી. અને તેથી તે ભય સંબંધીનું દુઃખ પણ જ્ઞાનીને હોતું નથી. એ કળશનો વિષય છે. એકમ જ્ઞાન મનાદિ અનંતમ અચલમ એકમ એટલે પોતાના આત્માને શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે, પોતાનું સ્વરૂપ. પોતાનું સ્વરૂપ કેવું છે? શુદ્ધ ચૈતન્ય. પિતા આસ્વાદે છે. ક્ષણિકાળના સમ્યક દ્રષ્ટિઓ પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો અનુભવ કરી રહ્યા છે. કેવું છે તે જ્ઞાન? કે સ્વયં સ્વરૂપથી જ ઉપજ્યું છે. જે અનુભવ જ્ઞાન છે એ સહેજે સહેજે ઉત્પન્ન થયું છે, સહજ દશા છે એમ કેવું છે. કોઈ કૃત્રિમ દશા નથી, કર્તૃત્વથી ઉત્પન્ન કરાયેલી દશા નથી. વળી કેવું છે કે સતતમ અખંડ ધારા પ્રવાહરૂપ છે. એમાં આંતરો પણ પડતો નથી. એક ધારો પોતાના સ્વાનુભવમાં પરિણમન કરી રહ્યું છે. વળી કેવું છે કે સહજમ ઉપાય વિના એવી જ વસ્તુ છે. સ્વાભાવિક પણ એમ જ છે. એની સ્વાભાવિકતા લીધી છે, સહજ કરીને સ્વાભાવિકતા છે. કેવો છે સમય દ્રષ્ટિજી? તેની શંકા આકસ્મિક ભયથી રહિત છે. શેમાં નિશંક છે? અહીંયા જે શ્લોકનો વિષય છે એ અકસ્માત ભય સંબંધીનો છે. તો કે અકસ્માતનો ભય એથી રહિત જ્ઞાની છે. તમને અકસ્માત જેવું કાંઈ દેખાતું નથી. ન્યાય એવો છે કે જેમ કેવળ જ્ઞાનમાં એક જ સમયમાં ત્રણેય કાળના બનાવો જણાઈ જતા હોવાથી કેવળ જ્ઞાનીને કોઈ વાત અકસ્માત જેવી લાગે ખરી કે ન લાગે? કેમ કે પહેલેથી ખબર છે જેટલું કાંઈ આગામી ભવિષ્યકાળમાં બનવાનું છે એ પહેલેથી ખબર છે. જો કેવળ જ્ઞાનને અકસ્માત જેવું કાંઈ નથી તો એ કેવળ જ્ઞાનને સ્વીકારનાર એવા સમ્યક શુદ્ધ જ્ઞાનીને પણ અકસ્માત જેવું કાંઈ નથી. અકસ્માત તો એટલે કહેવાય છે કે પહેલાં સંજોગો એવા ન હોય જે બનાવ બનવાનો હોય, અને એકદમ એ બનાવ બની જાય એટલે લોકો એને અકસ્માત કહે છે. કેમ કે ખબર નથી પડતી કે આવો કોઈ બનાવ બનવાનો છે એટલે એને અકસ્માત કહે છે. પણ જ્ઞાનીને જે જે કાળમાં જે જે બનવા યોગ્ય હોય તે જ બને છે, કાંઈ બીજું બનતું નથી એવી પ્રતીતિ હોવાથી અને એ પ્રકારનું સમાધાન હોવાથી અકસ્માતનો ભય જ્ઞાનીને થતો નથી. અકસ્માત ભયથી રહી છે. આકસ્મિક એટલે અણચિંતિતું, તત્કાળ જ અનિષ્ટનું ઉપજવું તે અકસ્માત ભયથી રહી છે. આકસ્મિક એટલે શું? કે જેનો કંઈ આગળ પાછળ ચિંતન કે ખ્યાલ આવે નહીં, વિચાર પણ આવે નહીં, અને કોઈ અનિષ્ટ બનાવ તત્કાળ ઉપજે તો એનો ભય અજ્ઞાન દશામાં લાગે છે. નાની તો તે જ વખતે જ્યારે એવો કોઈ બનાવ બને ત્યારે તે જ વખતે અંદર પોતામાં તપાસ કરી લે છે કે તને શું થયું. જોજે તને શું થયું કે તને કાંઈ થયું નથી, ખાલી જ્ઞેય બદલાનો છે. પોતે જ્ઞાન સ્વરૂપ છે અને સામે જ્ઞેય બદલાનો છે. તો જ્ઞેયનું બદલવું જ્ઞેયમાં થયું, એમાં જ્ઞાનને શું થાય? જ્ઞાનને કાંઈ ન થાય. બદલાનું તો બદલાનું જણાવ્યું ને, બસ વાત પૂરી થઈ. પછી વધારે જ્ઞાનને કાંઈ લેવા દેવા નથી. શું વિચારે છે સમ્યક દ્રષ્ટિથી? કેમ એને અકસ્માત ભયથી રહી છે એવા કયા વિચારથી? એવું કયું એમની પાસે સમાધાનનું કારણ છે કે ભય થતો નથી? કે અત્ર તત આકસ્મિકમ કિંચનમ ન ભવે, શુદ્ધ ચૈતન્ય વસ્તુમાં કયું છે લક્ષણ જેનું એવું આકસ્મિક અર્થાત ક્ષણ માત્રમાં અન્ય વસ્તુથી અન્ય વસ્તુ પણ એવું કાંઈ છે જ નહીં, તેથી તેને ભય ક્યાંથી હોય? એમ કહે છે કે જે કાંઈ ફેરફાર થયો એ પોતાની શુદ્ધ ચૈતન્ય વસ્તુમાં તો થયું નથી. વસ્તુ ત્રિકાળ અસંગ અને નિર્લેપ છે, એમાં કાંઈ થતું નથી, થઈ શકતું નથી, થવાની કોઈ શક્યતા પણ નથી. એવું પ્રત્યક્ષ અનુભવ ગોચર વર્તતું હોવાને લીધે ભય થવાનો કોઈ અવકાશ નથી. તેથી સમ્યક દ્રષ્ટિ જીવને આકસ્મિકપણાનો ભય ક્યાંથી હોય એમ પ્રશ્ન પૂછે છે ઉલટાનો. એવો ભય હોય જ ક્યાંથી? એમ કે છે કે હોય શકે જેમ માણસને કોઈ બોમ્બનો ધડાકો થયો, ને બોમ્બનો ધડાકો થયો ત્યારે એમ લાગ્યું કે કાંઈ થયું તો ખરું, પણ હું સહી સલામત. વાત પૂરી થઈ ગઈ. ત્યાં પોતે પોતાને સહી સલામત પણ જોયો ત્યારે એને જે કાંઈ થયું તે થયું, પણ મને કાંઈ થયું નથી એટલે ભય નથી થતો. એમ જે કાંઈ ફેરફાર થયો એ આત્માની બહાર થયો, એમાં આત્માને કાંઈ થયું નહીં એવું સ્પષ્ટ અનુભવ ગોચર થાય નહીં છે, તેથી તેનો ભય જ્ઞાની નથી. અર્થાત ભય નથી હોતો શા કારણથી? કે એતદ જ્ઞાનમ સ્વતઃ યાવત્, શુદ્ધ જીવ વસ્તુ પોતે સહજ જેવી છે ને જેવડી છે, શું તો શુદ્ધ વસ્તુ માત્ર કેવી છે ને તેવડી છે, અતીત અનાગત વર્તમાન કાળમાં નિશ્ચિત છે એવી જ છે. આત્મા જે શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે એ અનંત ભૂતકાળમાં અનંત ભવિષ્યકાળમાં અને વર્તમાનમાં જેવી છે ને જેવડી છે એવી નીવડી જે એમને મજરીય છે, એટલે શાશ્વત પણ છે અને અવ્યાબાદ પણ છે. આત્મ સ્વરૂપને કાંઈ પણ થવાની પહોંચ જગતમાં કોઈ સંયોગની, કોઈ વિયોગની, કોઈ દ્રવ્યની, કોઈ ભાવની, કોઈ શક્તિની કોઈ પહોંચ નથી. વસ્તુ એવી ચૈતન્ય વજ્ર ત્રણે કાળે એમને મળે છે. મોટી વાત તો એ છે કે એ શુદ્ધ ચૈતન્ય વસ્તુમાં અનંત શાંતિ, અનંત નિરાકુર શાંતિ અને અનંત નિરાકુર સુખ જે ભરેલો છે તે એમને મખંડરીય છે. દુઃખનો તો ઉત્પન્ન થવાનો અવકાશ નથી, પણ જે અનંત સુખ છે, અનંત સુખધામ, એટલો અનંત અનંત અને અચિંત એ સુખને કોઈ બાધા ન પહોંચાડી શકે, અવ્યાબાદ સુખ એમને ભરેલું એમને મજરીએ છે. ઇન્ટેક્ટ એવું પ્રત્યક્ષ જોવામાં આવે છે. જેને એવું પ્રત્યક્ષ જોવામાં આવે છે એને કેવી રીતે ભય થાય? પ્રત્યક્ષ જોવામાં આવે છે વસ્તુ, મારી વસ્તુ આમ છે, મારે મારામાં જે અનંત સુખ ને અનંત શાંતિ છે એમને મ્રિય છે, સર્વકાળે એમને મ્રિય છે. બહારના કોઈ પણ બનાવો સાથે એને કાંઈ સંબંધ થતો નિરપેક્ષ છે. સર્વ પ્રકારના સંયોગ વિયોગથી વસ્તુ પોતે નિરપેક્ષ છે. બસ મારી મૂડી સલામત છે અને જેને ખબર પડી એને દીનતા કેવી રીતે આવે, અને દીનતા આવવાનો કોઈ પ્રસંગ નથી. અગ્નિ નહી, વાયુ નહી, પાણી નહી, શસ્ત્ર નહી, અસ્ત્ર નહી, એટલું તો ગીતામાં આવે છે. નૈનમ છેદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવકઃ, પાવક એટલે અગ્નિ, ન છેદયંતિ એને છેદી શકાતું ભેદી શકાતું નથી. એવા શ્લોક તો ગીતામાં આવે છે. સાંખ્ય યોગ છે ને, સાંખ્યમાં આત્મા છે એ સક્રમિક દર્શનનો વિષય આત્મા લીધો છે. સાંખ્ય હું પીકડ્યું, સમ્યક દર્શનનો વિષય આત્મા એટલો જ પૂરો આત્મા લઈ લીધો, એક સમયની પર્યાયને બાદ કરીને સર્વથા ન માને. દ્રષ્ટિમાં તો ઠીક છે, પણ જ્ઞાનમાં તો પાછું એ જ વખતે પર્યાય હોવી જોઈએ, એ ત્યાં નથી એ વિષય. એટલે આત્માને તો જેવી રીતે આપણે સમીર દર્શનનો વિષય વર્ણવ્યો એવી જ રીતે ત્યાં વર્ણવ્યા છે. કુટસ્થ તો કે કુટસ્થ, ધ્રુવ તો કે ધ્રુવ, શાશ્વત એટલે નિત્ય શાશ્વત, એ બધા વિષય ત્યાં ચાલ્યો છે. શું ઉભો થાય? થાય, પણ એ અલ્પ છે. અલ્પ છે, કેટલો છે? અલ્પ છે. જે જ્ઞાન દશાની પરિણતિ છે એ મુખ્ય છે. પોતાના ત્રિકાળના સ્વરૂપ આશરે જે પરિણતિ છે એ મુખ્ય છે, અને જે પુરુષાર્થની નબળાઈને લઈને જેટલો કાંઈ થાય છે એ અલ્પ છે. એટલે અલ્પની ગણના કરવામાં આવતી અધ્યાત્મમાં એની ગણના નથી, કરુણાનું યુગમાં એની ગણના છે. તો એ જાણવાના વિષયમાં જાય છે. શેમાં જાય છે? કરુણાનું યુગના વિષયમાં જે અલ્પની ગણતરી છે કે આપી આટલું અલ્પ છે ગુણસ્થાન અનુસાર, એ જાણવાનો વિષય છે. અધ્યાત્મમાં એની જરા પણ મુખ્યતા નથી હોતી. કેમ કે મુખ્ય તે મુખ્ય રહે છે, મુખ્ય તે મુખ્ય રહે છે. ગૌણ નો હિસાબ નહીં થશે, ગૌણને ગૌણ કરી નાખવામાં આવે છે. જે ગૌણ છે તેને એને અવગણવામાં આવે છે, જે ગૌણ છે તેને અવગણવામાં આવે છે, એમ વાત છે. ગૌણ વિષય છે, મુખ્ય વિષય એ નથી. શું કહે છે કે પોતે શુદ્ધ જીવ વસ્તુ પોતે સહજ જેવી છે, જેવડી છે તેવી છે ને તેવડી છે. ત્યારે કે અતીત અનાગત અને વર્તમાન કાળમાં નિશ્ચયથી એવી છે. મુમુક્ષુ જીવ જ્ઞાનીની દશા જોઈને પ્રેરણા મેળવે છે, બહુમાન કરે છે, અને તેથી તેના દર્શનનો અનુભાગ ઘટે છે. ઉદય પ્રસંગમાં મુમુક્ષુ કઈ ભૂમિકાનો છે એ પહેલા પકડવું પડે. અવલોકનની ભૂમિકામાં હોય તો પોતાનું અવલોકન કરે, જ્ઞાનને પકડીને અવલોકન કરે. એટલે હવે મુમુક્ષુનું જયારે પ્રશ્ન નીકળે ત્યારે ભૂમિકા પહેલી મૂકવી જોઈએ. ભૂમિકા વગર સીધું મુમુક્ષુ લઈએ તો અનેક ભૂમિકામાં મુમુક્ષુ હોય, બધાને તો કઈ વાત લાગુ પડે. અર્ભિજ્ઞાનની ચર્ચા ચાલી ને દેવકુમારજી સાથે, વિજ્ઞાન રાગથી કરવું કેમ કેમ છે, રાગથી વિજ્ઞાન કરવું એમ કેમ. જ્યાં વિજ્ઞાનની ભૂમિકા આવે ત્યાં એમ જ થાય. બધા મુમુક્ષુ એમ લેતા નથી. મુમુક્ષુ તમે કહો પણ બધા મુમુક્ષુમાં ભણ્યું, મુમુક્ષુનો સ્ટેજ ક્યાંથી શરૂ થાય છે એ કાંઈ ખબર નથી. પરિભ્રમણની વેદનાને દૂરનાથી મુમુક્ષુનો પ્રારંભ, જે પૂર્ણતાના લક્ષ્ય પહેલાનો જે છે એ કાંઈ ખબર નથી. મુમુક્ષુ બધા જે શાસ્ત્ર વાંચે ને, મંદિર આવે જાય ને પૂજા ભક્તિ કરે એ બધા મુમુક્ષુ જાઓ, એમ કઈ મુમુક્ષુ પણ છે. હા, ત્યાં સુધી નહીં. ત્યાંથી શરૂઆત છે, વાસ્તવિક શરૂઆત તો ત્યાંથી થાય છે. મોક્ષનો પ્રયાસ કરવાનું ચાલુ થાય એ ભૂમિકામાં, એટલે એને મુમુક્ષુ પણ કહ્યું. એ પેલા મોક્ષનો પ્રયાસ જ ક્યાં છે? એ પહેલાં તો સૂક્ષ્મ જ્ઞાનમાં સમજવું, એમાં સરખું સમજાય ન સમજાય, અર્થ અનર્થ આવું બધું ચાલ્યા કરતો હોય છે. ઓકે, મુમુક્ષુ પણ આવતું નથી. અને વિજ્ઞાન તો પ્રયોગાત્મક છે, માત્ર આજથી આ વિજ્ઞાન થાય ને આમથી વિજ્ઞાન થાય ને આમ થાય ને આમ થાય એમ જાણી જ ગઈ કાંઈ વિજ્ઞાન નથી. એનો પ્રયોગ અંદરમાં ચાલે ત્યારે વિજ્ઞાન, વિજ્ઞાનનો પ્રયોગ ચાલે તો રાતથી એટલા માટે ભિન્ન પણ ઉકેલ્યું છે. તો વસ્તુ તો બંને વસ્તુ તો ભિન્ન જ પડી છે. સ્વદ્રેવ અને પરદ્રેવ તો ભિન્ન ભિન્ન છે, એની વચ્ચે સંબંધ કરનાર તો રાગ છે. બે દ્રવ વચ્ચેનો સંબંધ જોડનાર કોણ છે? જીવનો રાગ છે. રાગથી જુદાપણું કર્યું એટલે ઓલી વસ્તુનું જુદાપણું કરવાની મહેનત નથી, મહેનત જ ન રહી. એ તો રાગનો વિષય છે, પરદ્રવ તો રાગનો વિષય છે. જ્યાં રાગને જ ભિન્ન કર્યો ત્યાં રાગનો વિષય તો આપોઆપ ભિન્ન થઈ ગયો. એટલે મૂળથી રોગને નાશ કર્યો, મૂળથી જ રોગનો નાશ કરી નાખ્યો એમ છે. યથાર્થ પદ્ધતિ છે. એટલે વેદનાનો વિષય સમર અધિકારમાં ચાલ્યો શ્રીકાશ્રી બાશ્રીગાથામાં, પાંચી ગાથામાં તો પહેલાં એ જ વાત લીધી છે. રાજથી વેદનામ કરેલું છે પહેલું, પહેલી ગાથામાં. શુદ્ધ વસ્તુમાં અનેરું કોઈ સ્વરૂપ થતું નથી, શુદ્ધ વસ્તુમાં કાંઈ બીજું બનતું જ નથી. એક રૂપ વસ્તુનું જે સ્વરૂપ છે સદા એક રૂપ છે. જ્યારે જુઓ ત્યારે પ્રત્યેક વર્તમાનમાં એકરૂપ જ છે અને તે એકરૂપ પરિપૂર્ણ છે. ક્યાંય ક્ષતિ વાળું, ખોડ ખાપણ વાળું એવું તો કાંઈ છે નહીં. અંદરમાં આનંદ અને સુખ શાંતિથી ભરપૂર છે. જેને એની ખાતરી નથી એને તકલીફ થાય છે. તકલીફ કોને થાય છે? સંયોગની ભીંસ કોને આવે છે? જેને ટેન્શન આપણે કહીએ છીએ કે જેને પોતાના સુખ સ્વરૂપની ખાતરી નથી એને. જેને પોતાના સુખ સ્વરૂપની ખાતરી છે એ તો પોતાના સ્વરૂપમાં મસ્ત છે. કરના ફકીરી ક્યાં દિલગીરી, સદા આત્મા મેં મસ્ત રહેના દી. મન મનના બદલે આમ લેવું આપણે, આત્મામાં સદા આત્મામાં મસ્ત રહેવું, એ સમય દ્રષ્ટિની દશા છે. એને કાંઈ અકસ્માત ભયને કાંઈ ચિંતા થતી જ નથી. ચિંતાને ભય, શંકાને ભય એને કાંઈ છે નહીં. નિશંકતા છે કે નિશંક શબ્દ વાંચ્યો છે. નિશંક સતતમ સ્વયં સહજમ, નિશંક છે. ઘણા સિદ્ધાંતો આપણા એમણે લીધા છે. આવ્યા અંદરથી આવે, માર્ગાનુસાર હોય એને અંદરથી ઉગે એ બધું, અને આત્મામાંથી ઉગે એટલે એને માર્ગાનુસાર લીધા છે. શુદ્ધ વસ્તુમાં અનેરું કોઈ સ્વરૂપ થતું નથી એવું છે જ્ઞાન. કે સમસ્ત વિકલ્પોથી રહી છે, એકમ એક રૂપ છે. વિકલ્પનો ભેદ પણ અહીંયા પડતો નથી. બીજા અકસ્માતની તો પહોંચ નથી પણ એના વિકલ્પની એને અહીંયા પહોંચ નથી. ઠીક છે, જે વિકલ્પ ઉઠે ને એનો કીધું તો કંઈક પરિસ્થિતિમાં કંઈક પ્રવૃત્તિ યોગ ઉઠી જાય એટલે વિકલ્પ આવે, પ્રવૃત્તિનો વિકલ્પ આવે. પ્રવૃત્તિ યોગ એટલે શું? પ્રવૃત્તિનો વિકલ્પ આવે. તો કે એ વિકલ્પને પણ જ્યાં નથી, જ્યાં પોતાના અસ્તિત્વનો અનુભવ છે ત્યાં વિકલ્પની પહોંચ પણ વિકલ્પ બધા ઉપર ઉપર કરે છે. વિકલ્પ બધા જેમ પાણીમાં ઉપલી સપાટીમાં બડબડિયા થાય એમ નાનીની ઉપર ઉપરની દશામાં વિકલ્પના બડબડિયા થઈ થઈને વ્યા જાય, થઈ થઈને વ્યા જાય. બધા પાણીમાં પરપોટા થાય ને ત્યાં વ્યા જાય, થઈને વ્યા જાય, બસ ઉપરના બડબડિયા થાય. એવું જ્ઞાન, એવું સ્વરૂપ સમસ્ત વિકલ્પોથી રહી છે. ચૈતન્ય દળ છે, વિકલ્પ તો ઉપર જ પાતળી પરિસ્થિતિ છે અમુક ભાગમાં, બાકી આખું ચૈતન્ય દળ છે તો એની અંદર અનંત અનંત શક્તિઓનું સામર્થ્ય ભરેલું છે, બે હદ સામર્થ્ય ભરેલું છે પાર વિનાનું. ભજન બુદ્ધિ ક્યાં છે? આના ઉપર ક્યાં વજન નથી. ક્યાં તો ઠીક નથી, આ તો સમસ્ત વિકલ્પોથી રહિત છે. મળી કેવું છે કે અનાદિ અનંતમ, નથી આદિ ને નથી અંત જેનો એવું છે, એ તો શાશ્વત છે. એ શાશ્વત હોય એનો નાશ થવાનો, અકસ્માત થઈને એનો નાશ થાય એવું બધો નથી. સ્વરૂપની અજ્ઞાન દશામાં અકસ્માત નો ભય થયા વિના કરીએ નહીં, અને જ્ઞાન દશામાં એને સ્વપ્ને પણ ભય થાય નહીં. જાગ્રત અવસ્થાને તો સવાલ નથી, પણ સ્વપ્ને ભય થાય નહીં. જેમ પરદ્રવ્યનું કર્તૃત્વ ને રાગનું કર્તૃત્વ સ્વપ્ને પણ ન આવે, એમ ભય પણ સ્વપ્નમાં આવે. કેમ કે અનાદિ અનંત છું, એટલું અનંત અસ્તિત્વ છે. કેટલું? એવું અનંત અસ્તિત્વ છે, અંત નથી, અસ્તિત્વનો અંત નથી. મળી કેવું છે કે પોતાના સ્વરૂપથી વિચલિત થતું નથી, અચળ છે. પોતાનું જે સ્વરૂપ છે એને અચળ નામનું એક વિશેષણ લાગુ પડે છે, એટલે સ્વરૂપમાં ચ્યુતિ નથી થતી. જે જગન્ય દશા હોય એમાં આ બધા પ્રવૃત્તિ યોગને એ બધી વાત લાગુ પડે, પણ એ દશાને લાગુ પડે છે, સ્વરૂપને નહીં. અને શ્રદ્ધાએ હું પણ સ્વરૂપમાં સ્થાપ્યું છે, દશામાં નહીં. શું દશામાં નહીં? એટલે જુએ છે કે મારું સ્વરૂપ અનંત સુખ શાંતિથી, અનંત જ્ઞાનથી, એવી અનંત શક્તિઓથી ક્યારે પણ ચલાયમાન થતું નથી. ધરતીકંપ થાય તો પણ, વજ્રપાત થાય તો પણ ચલાયમાન થતું એમને બજરીએ છે. પોતાના સ્વરૂપથી વિચલિત થતું નથી. વળી કેવું છે કે સિદ્ધમ એટલે નિષ્પન્ન છે, એવું બનાવવું પડતું નથી એમ કે છે. બન્યું બનેલું છે, એ તો બન્યું બનેલું છે, એને કઈ બનાવવું પડે એમ પણ નથી. ફક્ત જેવું છે તેવું જોવાની જરૂર છે. ક્યાંયથી લાવવું લઈ જવું પડે એવું નથી, ઉમેરવું પડે એવું નથી, કઈ કરવું ઘડવું પડે એવું નથી. છે જેમ છે એને જોવું છે બસ. એટલે ઉપદેશ એટલો છે કે તું જો, તું તારા સ્વરૂપને જો. એવો પણ ઉપદેશ કેમ આવ્યો કે તું જોતો નથી એટલે, અને જોતો નથી એટલે તું દુઃખી છો. દુઃખ હોવાનું કારણ એટલું છે કે તું તારા સ્વરૂપને જોતો નથી. જેવું છે એવું તારું સ્વરૂપ તું જો, તને દુઃખ ભય શંકા થવાનું કોઈ કારણ નથી. જા, આમાં કઈ લેવાનું નથી, દેવાનું નથી. ઠીક, ખાલી મોઢું ફેરવવાનું છે, જ્ઞાનનું મુખ બદલવાનું છે. જે જ્ઞાન બહિર્મુખ થઈને સ્વરૂપના અજાણપણાથી પ્રવર્તી રહ્યું છે, તે જ્ઞાન અંતર્મુખ થઈને સ્વરૂપને અવલોકે, એટલે બધી વાતનો ફેંસલો થઈ ગયો. સર્વાંગ સમાધાન સ્વરૂપ છે. કેવો છે આત્મ સ્વરૂપ? સર્વાંગ સમાધાન સ્વરૂપ છે. ક્યાંય અસમાધાન થાય એવું કાંઈ આત્મામાં છે. પરમાત્મા છે, એવો પરમાત્મા છે, એવો પોતાનો નિજ પરમાત્મા છે.
મુમુક્ષુ દશામાં એનો વિયોગ એક વખત સાલવો જોઈએ, કે અંદરમાં બિરાજમાન છે મારો પરમાત્મા, મને એના દર્શન થતા નથી, મારું અજ્ઞાનનું આવરણ, મોહનું આવરણ દર્શન થવા દેતું નથી, એનું એને દુઃખ થવું તો આવરણ ખસવાની તૈયારી થાય, તો આવરણ ખસવાની તૈયારી થાય. આવરણ ખસે એટલે સહજ વસ્તુ દેદીપ્યમાન છે, વસ્તુ સહજ પોતાના ચૈતન્યથી દેદીપ્યમાન છે, ચૈતન્યથી ચમકે છે, ચમકતી વસ્તુ છે. વેદનાનો પ્રકાર છે એની આવવો જોઈએ, તો ગળે દર્શનનું છે, ગળે એટલે આવરણ ગળે પાતળું પડે, પાતળું પડે તો પાછળ જે તેજસ્વી વસ્તુ છે એનું ભાષ્યમાન પણ થાય. અનંત ચૈતન્ય તેજથી સમૃદ્ધ વસ્તુ છે, અનંત ચૈતન્યનું તેજ છે. એવી વસ્તુ નિષ્પન્ન છે, વસ્તુ એવી નિષ્પન્ન છે. સમ્યક દર્શનમાં એની પ્રતીતિ આવે છે, એની ખાતરી આવે છે, અને એ ખાતરી હોવાને લીધે પછી ક્યાંય શંકા પડતી નથી. એ મને 60મો પ્રશ્ન થયો. ભાઈ સપ્ત ભાઈના કળશો પૂરા થયા, હવે છેલ્લા બે કળશો છે આ અધિકારના. ટંકોત્તીર્ણ સરસ નિચિત જ્ઞાન સર્વસ્વ ભાગ ફાવે છે, મુંડા ક્રાંતા ફાવે છે. પુનરપિ વના કર્મણો નાસ્તિ દ્વંદ્વ પુરુપાતં તદનુહરતો નિશ્ચિતં વિજયાય. અર્થ ય સમ્યક દ્રષ્ટેહે લક્ષ્માણી સકલમ કર્મ જ્ઞંતિ. જે કારણ છે વિદ્યમાન સમ્યક દ્રષ્ટિ અર્થાત શુદ્ધ સ્વરૂપે પરિણમો છે જે જીવ, તેના નિશંકિત નિકાંક્ષિત નિર્વિચિકિત્સા અમૂળ દ્રષ્ટિ રૂપગુણ સ્થિતિકરણ વાત્સલ્યને પ્રભાવના અંગરૂપ ગુણો નાનાવરણાદિ 8 પ્રકારના પુદ્ગળ દ્રવ્યના પરિણમનને હણે છે. શું કહે છે? નિર્જરાધિકાર છે ને, એટલે કર્મની નિર્જરા કરે છે. કોણ કરે છે?
આનંદ
સમ્યક દ્રષ્ટિ છે એને પોતાનું શુદ્ધ સ્વરૂપ જોયું અને જોતા મેં અસર એવી ઉપજી કે જેવું શુદ્ધ સ્વરૂપ છે એવું પરિણમન થયું. એટલે શુદ્ધ સ્વરૂપ પરિણમન થવાના કારણથી એમની દશામાં 8 અંગ ઉપજ્યા. સમ્યક દર્શનને 8 અંગ થયા. 8 અંગથી વિભૂષિત છે સમ્યક. વિભૂષિત એટલે શોભાયમાન છે. 8 અંગથી એ શોભે છે. એ 8-8 પહેલા આવી ગયા આપણે નિર્જરાધિકારમાં. આગળમાં 8 અંગનો વિસ્તાર આવી ગયો. એની ગાથાઓ, મૂળ ગાથાઓ કુનકુંડાચાર્યની આવે છે. એ 8ના નામ લીધા છે. એ નિશંકિત છે. આ નિશંકતાના કારણે તો ભય નથી. નિશંકતાના કારણે તો ભય નથી. નિશંકિત, નિકાંક્ષિત, નિર્વિચિકિત્સા, ઊંડ દ્રષ્ટિ, રૂપગ્રહણ, સ્થિતિકરણ, વાત્સલ્ય અને ભાવના. નિકાંક્ષિત એટલે કાંઈ આકાંક્ષા રાખતો નથી. નિર્વિચિકિત્સામાં કોઈ પણ જાતનું કુતૂહલ નથી. અમૂઢ દ્રષ્ટિની અંદર મૂંઢતા નથી. એટલે કે જ્ઞાન મૂંઢાઈને વિપરીત ચાલતું નથી. વિપરીત પોતાનું નુકસાન કરે તે મૂંઢપણું છે. ઉપગુહન એટલે પોતાના ગુણોને દબાવવા, સંતાડવા અને બીજાના દોષોને પણ દબાવવાને સંતાડવા. સ્થિતિકરણ પોતાને પણ મોક્ષ માર્ગમાં સ્થિત કરવો અને બીજાને પણ મોક્ષ માર્ગમાં સ્થિત કરવો. વાત્સલ્ય પ્રેમ પોતાના સ્વરૂપનો પણ પ્રેમ અને સાધર્મીનો પણ, જ્ઞાની પ્રત્યેનો પણ પ્રેમ અને પ્રભાવના પોતાના સ્વરૂપમાં પરિણમનનો વિશેષ ભાવના કરવી તે પ્રભાવના અને બહારમાં ધર્મની પ્રભાવના કરવી તે પ્રભાવના. એવા અંગરૂપ જે ગુણો છે નિશ્ચય અને વ્યવહાર બે રીતે છે. 8 ગુણ છે એ નિશ્ચય ગુણો પણ છે અને વ્યવહાર રૂપે પણ એના વિકલ્પો હોય છે. નિશ્ચય રૂપે છે એ સ્વરૂપરૂપ પરિણમન છે અને વ્યવહાર રૂપ છે એમાં બહારના વિકલ્પરૂપ પરિણમન છે. એ અંગરૂપ ગુણો જ્ઞાનાવરણાદિ 8 પ્રકારના પૂદગળના પરિણમનને હણે છે. એ કર્મનો એક જ્ઞંતિ, જ્ઞંતિ એટલે નાશ કરવો, હણવો. કર્મને હણનારા છે. 8 અંગો છે એ કર્મને હણનારા છે. ભાવાર્થ આમ છે કે સમ્યક દ્રષ્ટિ જીવના જેટલા જે કોઈ ગુણો છે તે શુદ્ધ પરિણમન છે અને તેનાથી કર્મની નિર્જરા છે. સમ્યક દ્રષ્ટિ જીવના જેટલા ગુણ છે, જે ગુણ પ્રગટ થયા તે આત્મિક ગુણોથી શુદ્ધતા પ્રગટી. શુદ્ધતા પ્રગટી એટલે અશુદ્ધિનો નાશ થયો તે ભાવ નિર્જરાથી, અને એના નિમિત્તે કર્મનો નાશ થયો તે કર્મની દ્રવ્ય નિર્જરાથી. એ રીતે સમ્યક દ્રષ્ટિને નિર્જરા છે. અધિકારમાં શું લીધું? સમ્યક દ્રષ્ટિને નિર્જરા છે. તે કારણથી સમ્યક દ્રષ્ટિ જીવને શુદ્ધ પરિણામ હોતા નાનાવરણાદિ કર્મોનો સૂક્ષ્મ માત્ર પણ બંધ કદી પણ નથી. પછી બંધ અધિકાર શરૂ કરવો છે ને, એટલે અહીંથી એ વિષયનું અનુસંધાન કરશે. શું કે તો તસ્ય અસ્મિન કર્મનો મનાક બંધ પુનઃપી નાસ્તી. તે કારણથી સમ્યક દ્રષ્ટિ જીવને શુદ્ધ પરિણમન હોવાને કારણે નાનાવરણાદિ કર્મોનો મનાક એટલે થોડો જરા પણ, સૂક્ષ્મ માત્ર પણ બંધ કદી પણ નથી. પુનઃપી નાસ્તી કદી પણ નથી એમ લીધો. અધ્યાત્મમાં એમ જ લેવાય, એને જરાય બંધ નથી.
સૂક્ષ્મ બંધ પણ નથી. કર્ણાનુયોગમાં એનો હિસાબ ભલે થતો હોય, પણ અહીંયા કર્ણાનુયોગનું પ્રકરણ ચાલતું નથી. કર્ણાનુયોગનું પ્રકરણ નહીં ચાલતું હોવાથી વચ્ચે એ વિકલ્પને ઉઠાવવો યોગ્ય નથી એમ છે. જો વચ્ચે એ વિકલ્પને ઉઠાવીશ તો કે પણ થોડોક તો બંધ થાય છે ને, અલ્પ તો થાય છે ને, તો કે અહીંયા જે વજન દેવું છે આચાર્ય મહારાજને એના ઉપરથી તારું વજન ઉઠી જશે, શું થશે? એ પોતે વજન શું કરવા દે છે ઉપદેશમાં, કે તને વજન આવે એટલા માટે, અને તું તર્ક ઉઠાવે છો કર્ણાનું યોગનો એટલે એ તને જે વજન આવવું જોઈએ ઉપદેશથી એ વજન નહીં આવે. એટલે આખો આધાર જે વજન દેવા ઉપર છે, પરિણામનો આખો આધાર શેના ઉપર છે? વેઇટેજ ઉપર છે. તમે ક્યાં વજન દો છો એના ઉપર આખો આધાર છે. હવે આચાર્ય મહારાજ પ્રયોજનભૂત રીતે વજન આપે છે, એ વજનને તોડી નાખે કર્ણાનુયોગનો તર્ક ઉઠાવીને, કે સૂક્ષ્મ બંધ તો થાય, કર્ણાનુયોગમાં તો ગુણસ્થાન અનુસાર બંધ કીધો જ છે, તથા ગુણસ્થાને અવિરિત પણ છે તો એટલો બંધ છે ત્રણ કસાયનો, આત્મા ગુણસ્થાને બે કસાયનો, છઠ્ઠા ગુણસ્થાને એક કસાયની ચોકડીનો બંધ તો છે જ ને. તો કે એ વાત અહીંયા લેવી, એ જાણપણું થયું હોય કર્ણાનું યોગનું તો હમણાં એને એક ઓર રાખવો એમ કે છે. હા, એક વાત ચાલતી હોય ત્યારે બીજી વાતની ટાંગ લગાડવી નહીં, કેમ કે જે કહેવાની વાત છે મારી જાય છે, એમાં શું થાય છે, કહેવાની વાત છે મારી જાય છે, ઉડી જાય છે, એટલે એ પ્રમાણે તર્ક કરવા યોગ્ય નથી. એમાં તો મુમુક્ષુ નો ઉપદેશ છે ને, નિર્લેલા અધિકાર કોને સંભળાવે છે? આચાર્ય દેવ મુનિઓ નથી સંભળાવતા, મુમુક્ષુ ને સંભળાવે છે. સમય દ્રષ્ટિ ને નહીં, મુમુક્ષુ ને સંભળાવે છે. જો તારે તો એમ જ લેવાનું છે. કેમ લેવાનું છે? એને જ્ઞાનાવરણાદિ કર્મનો સૂક્ષ્મ માત્ર બંધ ક્યારેય નથી એમ લીધે. એ રીતે આખા આખો અધિકાર જ સમ્યક દ્રષ્ટિનો મહિમા કરાવવા માટે નિર્જરા અધિકાર લખ્યો છે. આખો અધિકાર સ્પેશિયલ એના માટે લખ્યો છે. સમ્યક દ્રષ્ટિનો મુમુક્ષુજીને મહિમા આવે, અને જો મહિમા આવે તો એનો દર્શનમાં ગળે, દર્શનમાં ગળે તો એ સમ્યક દર્શન પામે અનુક્રમે. તત્પૂર્વોપાતમ અનુભવત નિશ્ચિતમ નિર્જરા એવ નાનાવરણાદિ કર્મ સમ્યક્ત્વ ઉપજ્યા પહેલા અજ્ઞાન રાગ પરિણામનથી બાંધ્યું હતું, પેલા બાંધ્યું તો અજ્ઞાન દશામાં, તેના ઉદયને જે ભોગવે છે એવા સમ્યક દ્રષ્ટિ જીવને વર્તમાનમાં ઉદય એનો આવે છે. નિશ્ચિતથી જ્ઞાનાવરણાદિ કર્મનું ગળવું છે. શું? એ જે અજ્ઞાન દશામાં બાંધ્યું હતું એ જ્ઞાન દશામાં નિર્જરે નિર્જરાવી નાખે છે. શું? નિર્જરા એવ ગળવા, એનું એનું ગુજરાતી ગળવું કર્યું છે, એને જ્ઞાન દશામાં ગાળી નાખે છે અથવા નિર્જરા કરી નાખે છે. કેવો છે સમ્યક દ્રષ્ટિજી? કે શાશ્વત જે સ્વપર ગ્રાહક શક્તિ, શું? શાશ્વત જે સ્વપર ગ્રાહક શક્તિ, તેનાથી પરિપૂર્ણ એવો પ્રકાશ ગુણ, તેજ આદિ મૂળ જેનું એવું જે જીવ દ્રવ, તેનો અનુભવ કરવામાં સમર્થ છે. શું છે? કે જે આત્માનું સ્વપર ગ્રહણ શક્તિ છે, સ્વપર ગ્રાહક શક્તિ એટલે જ્ઞાન, જ્ઞાન છે એ પ્રકાશ ગુણ છે આત્માનો, એ પ્રકાશ ગુણ દ્વારા એ જીવ દ્રવ્યને એનું મૂળ્યું જે છે, એનો સ્વભાવ જે છે, એ પોતાના સ્વરૂપનો અનુભવ કરવા સમર્થ છે. જ્ઞાન દ્વારા પોતાનો અનુભવ કરવા સમર્થ છે. આવો છે સમ્યક દ્રષ્ટિ જીવ. શું? સંકોચ કિરણ સ્વરસ, સ્વરસનો અર્થ કર્યો છે સ્વપર ગ્રાહક શક્તિ, જ્ઞાન રસ લીધો છે, આત્મરસ જ્ઞાન રસ. શું? જ્ઞાનનો અર્થ કર્યો છે પ્રકાશમાં, તેનાથી પરિપૂર્ણ એવો જે પ્રકાશ ગુણ તે છે સર્વસ્વ. આદિ મૂળ જેનું એટલે એ જ એનું સર્વસ્વ, એ જ એનું સ્વરૂપ, એ જ એનો સ્વભાવ છે. હા, એનાથી અનુભવ કરે છે. એનાથી શું કરે છે? અનુભવ કરે છે, અથવા પોતાના સ્વરૂપને ભોગવે છે. ભાજ ભાજ એટલે ભોગવવું. આવો છે સમ્યક દ્રષ્ટિ જીવ, તેથી તેને નૂતન કર્મનો બંધ નથી, પૂર્વબદ્ધ કર્મની નિર્જરા એને બંધ નહીં ગણતા એમ કે છે. શું એ બંધ અધિકાર આવે છે ને, એટલે ત્યાંથી અનુસંધાન બંધનો પોઈન્ટ લઈ લીધો કે એને બંધ થતો નથી, પૂર્વબંધ કર્મ બંધાયેલા કર્મની નિર્જરા થાય છે. એકસો ને 61 થયો.